समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एमा निद्रा अधिकार मा गाथा 150 चाले छे। गाथा 150 नो अर्थ भावार्थ अने एना उपर पूज्य गुरुदेवे आपेल प्रवचन पण आपणे लीधु छे। પ્રવચનના કેટલાક અંશ બાકી છે તે આજે લઈશું અને તે પહેલા આ કળશ ઉપર પંડિત રાજમલજીની ટીકા છે એ પણ આજે આપણે લઈશું। તો પહેલા આપણે કળશ 150નું સહેજ પુનરાવર્તન કરીએ। કળશ 150માં એ વાત આવી કે જ્ઞાનીને એનો પોતાના નિજ આત્મા તરફ લક્ષ થતા જે જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો છે એવા જ્ઞાનીને પરના અપરાધથી એટલે કે પર પદાર્થો પર દ્રવ્યોના પરિણમનથી બંધ થતો નથી અને એમાં એમ કહેવામાં આવ્યું એ જ્ઞાની સ્વને આધીન પરિણમે છે। કેમ કે વસ્તુનો સ્વભાવ આત્માનો સ્વભાવ એ પોતાને આધીન હોય દરેક વસ્તુનો સ્વભાવ સ્વને આધીન હોય એ રીતે આત્માનો સ્વભાવ જ એવો છે અને એવો સ્વભાવ જ્ઞાનીએ પ્રગટ કર્યો છે। માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહીં અને આમ હોવાથી જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ। હવે જે આ ઉપભોગને ભોગવ એમ જે અર્થ કરવામાં આવ્યો છે એ મૂળ તો કળશની અંદર બે શબ્દ મૂક્યા છે એના ઉપરથી એવો અર્થ કરવામાં આવ્યો છે કે ભુક્ષવ જ્ઞાનીને ભુક્ષવ એટલે કે જ્ઞાનીને એમ કહ્યું કે તું ભોગવ। પણ અહીંયા પંડિત રાજમલજીની ટીકા આપણે લઈએ તો આપણને ખ્યાલ આવે કે એ ભોગવ એવા કોઈ આદેશપૂર્વક કે એવા ઉપદેશપૂર્વક કહેવામાં નથી આવ્યું એમ પણ એને એવો બંધ નથી પડતો જો તું એવું ભોગવે છે છતાં પણ એટલે કે એવા સંયોગોની વચ્ચે જ્ઞાની રહ્યો છે છતાં પણ એને એ પરદ્રવ્યના કારણે કોઈ બંધ પડતો નથી એવો ત્યાં અર્થ થાય છે। તો આજે આપણે રાજમલજીની ટીકા લઈએ છીએ। સમયસાર કળશ માંથી આપણે રાજમલજીની ટીકા લઈએ છીએ એમાં પાન નંબર 139 ઉપર આ કળશ 150મો આપ્યો છે અને અહીંયા કહે છે કે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિય વિષય ભોગવે છે ત્યાં વિષયને ભોગવતા કર્મનો બંધ છે કે નથી। સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી। જ્ઞાનીન ભુક્ષવ એ સમ્યક દ્રષ્ટિ જીવ કર્મના ઉદયથી મળી છે જે ભોગ સામગ્રી તેને ભોગવે છે તો ભોગવ તો પણ તને બંધ અર્થાત જ્ઞાનાવરણ આદિ કર્મનું આગમન નથી। કેવો બંધ નથી તો કે છે કે ભોગ સામગ્રી તેનું ભોગવવામાં આવવું તેનાથી ઉત્પન્ન થતો એવો બંધ નથી। ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને વિષય સામગ્રી ભોગવતા બંધ નથી, નિજરા છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતા બાહ્ય ભોગ સામગ્રી દ્વારા બંધ કરાતો નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ ભોગ ભોગવે છે તો ભોગ ભોગવતા રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે, ત્યાં તે રાગ પરિણામ દ્વારા બંધ થતો હશે. પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતા ભોગ સામગ્રીને ભોગવતા સામગ્રી દ્વારા અશુદ્ધ રૂપ કરાતું નથી. કેટલીય ભોગ સામગ્રી ભોગવો, તથાપી શુદ્ધ જ્ઞાન પોતાના સ્વરૂપે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપે રહે છે, વસ્તુનું એવું સહજ સ્વરૂપ છે. જ્ઞાન અર્થાંત શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે આત્મદ્રવ્ય. આત્મદ્રવ્ય શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે, એટલે કે જ્ઞાનરૂપ પરિણમ્યું છે. અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતા અતીત, અનાગત કે વર્તમાન કાળમાં વિભાવ અશુદ્ધ રાગાદિરૂપ પરિણમન થતું નથી, એવું એ જ્ઞાન છે. એટલે કે જ્ઞાન વિભાવ રૂપ, અશુદ્ધ રૂપ કે રાગાદિ રૂપે થતું નથી. તો આ રીતે અહીંયા પંડિત રાજમલજીએ અર્થ કર્યો છે. એટલે ભોગવ જે શબ્દ છે એનો અર્થ ભોગવવાનો આદેશ કે ઉપદેશ એમ નથી, અને ભોગવે તો પણ એને બંધ નહીં પડે માટે સ્વચ્છંદે ભોગવ્યા કરે એવી કોઈ અહીંયા વાત કરવામાં આવી નથી. એટલે જેમ છે તેમ એના અર્થ સમજવા જોઈએ. હવે પ્રવચન રત્નાકરમાં આપણે પાના નંબર 389 ઉપર વાત કરી હતી કે કોઈને વળી થાય કે અમે ગમે તે પરદ્રવ્યને ભોગવીએ તો એમાં હાનિ શું, ખોટું શું? આ તમે અહીંયા ભોગવવાની વાત કળશમાં લીધી છે તો પછી એ પ્રમાણે હોવું જોઈએ. અને એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે કે ભાઈ, તું પરદ્રવ્યને ભોગવે છે જ ક્યાં? પરદ્રવ્યને જ્યાં તું અડતોય નથી ત્યાં તેને ભોગવવાનો પ્રશ્ન જ ક્યાં છે? તથાપિ સ્વચ્છંદે ભોગવવાની તને જે ચેષ્ટા છે તે અજ્ઞાન છે, તે મિથ્યાત્વ છે, એ તને મોટું નુકસાન કરનારું છે. ખરેખર તું પરદ્રવ્યને ભોગવી શકતો નથી અને છતાં ભોગવવું છે એ ભાવ તારો મિથ્યા ભાવ છે, કેમ કે પરદ્રવ્યને તું અડતોય નથી અને છતાંય જો તું એવા ભાવ કરે એવી ચેષ્ટા કરે છે તો એ તારા ભાવ અજ્ઞાનમય છે, અને એવા અજ્ઞાનમય ભાવે થતાં તને મોટું નુકસાન છે. મિથ્યાત્વનું પાપ મોટું છે, મિથ્યાત્વને લીધે અનંત અનુબંધ થાય. અહીં તો એમ કહેવું છે કે પૂર્વના પુણ્યને લીધે સમ્યક દ્રષ્ટિને, સંકિતિને, જ્ઞાનીને, ધર્મીને ઘણા સંયોગો પ્રાપ્ત થયા હોય. સંકિતિને પુણ્યને કારણે રાજ પ્રાપ્ત થયું હોય, ચક્રવર્તી પદ પણ પ્રાપ્ત થયું હોય, એટલે કેટલા બધા સંયોગો પ્રાપ્ત થયા હોય, કેટલી બધી સામગ્રી એની સમીપમાં હોય. તો કહે છે કે એ હોય તો ભલે હો, એ સામગ્રીને, એ સંયોગોને, એ બધું જે છે તે હોય તો ભલે હોય, પુણ્યને કારણે એવું હોય. એ પરદ્રવ્ય રૂપ સંયોગ અને એ બધી સામગ્રી એ કાંઈ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનને કે શ્રદ્ધાને હાનિ પહોંચાડતા નથી. એનાથી સમ્યક દ્રષ્ટિના જ્ઞાન શ્રદ્ધાને કાંઈ હાનિ થશે એમ છે જ નહીં. પરદ્રવ્યને કારણે મને લાભ હાનિ છે એમ સંકિતી શંકા કરતો નથી, એને એવી શંકા હોતી નથી. અને એ વાત અહીંયા તો કરી છે કે સમ્યક દ્રષ્ટિ છે તો એને સંયોગોની વચ્ચે છે, સામગ્રીની વચ્ચે છે, પૂર્વના કર્મના ઉદયોને લીધે એ બધું એને એની સમીપમાં પ્રાપ્ત થયું છે તો થયું છે, અને એ તરફ એનું લક્ષ જાય છે, એટલી એની પુરુષાર્થની નબળાઈ પણ છે તો છે, પણ એથી કરીને એને જે પ્રાપ્ત કર્યું છે પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરી અને જે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે, સંકિત પ્રાપ્ત કર્યું છે, એને કાંઈ હાનિ થતી નથી, એ વાત અહીંયા સમજાવી છે. આગળ કહે છે કે જુઓ, સ્વદ્રવ્યને ભૂલીને પરદ્રવ્ય સાથે અથવા પરભાવ સાથે એકપણું કરે તે અપરાધ છે, અને તે અપરાધ પોતાનો પોતાથી છે. પરદ્રવ્યમાં મમત્વ કરવું, એકત્વ કરવું, એને પોતાનું સ્વરૂપ જાણવું, એ અપરાધ છે. કોઈ પરદ્રવ્ય તેને પરાણે અપરાધ કરાવે છે એમ નથી. પરદ્રવ્યનું પરિણામ એના કારણે જે થાય છે તે થાય છે, એ કાંઈ જ્ઞાનીને અપરાધ કરાવે છે એમ બિલકુલ નથી. એ કાંઈ જ્ઞાનીને સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વ તરફ લઈ જાય છે એમ બિલકુલ નથી. જ્ઞાનીની શ્રદ્ધા કે જ્ઞાનમાં એ કાંઈ ફેરફાર કરી નાખે છે એમ બિલકુલ નથી. અને જ્ઞાનીની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વદ્રવ્ય પર રહેલી છે, તથાપિ પૂર્વના પુણ્યના કારણે પરદ્રવ્યના સંયોગો હોય તો તે સંયોગોમાં સંકિતીને જ્ઞાનીને નુકસાન થશે એવી શંકા હોય નહીં, અને એવી શંકા કરવી છોડી દે એમ અહીંયા કહે છે. જ્ઞાનીને તો એવી શંકા નથી, પણ અજ્ઞાનીને એવી શંકા પડતી હોય તો એને માટે અહીંયા તો વાત છે કે ભાઈ, તમારે એવી શંકા કરવાની જરૂર નથી. કૃપાળુ દેવ સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની હીરાનો વેપાર કરતા હોય તો તમારે શંકા કરવાની જરૂર નથી કે હીરાનો વેપાર કરવાથી એમના સંકિતને કાંઈ આંચ આવશે, એવો વિકલ્પ પણ કરવા જેવો નથી. કારણ કે નિજ સ્વરૂપથી પૂર્ણ એવું સ્વદ્રવ્ય સદાય પરદ્રવ્યથી ભિન્ન જ છે, અને જ્ઞાનીની દ્રષ્ટિ તો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય સ્વભાવ પર છે, નિજ શુદ્ધ આત્મા તરફ રહી છે, એટલે એ તો કાંઈ પરનું લક્ષ્ય કરતા પણ એ પરદ્રવ્યના ભાવે થતા નથી, એમાં પલોટાતા નથી, એમાં રંગાતા નથી. આવી વાત છે પ્રભુ. ગુરુદેવ કહે છે કે પ્રભુ, તારી પ્રભુતાનો પાર નથી. આત્માની શક્તિનો, આત્માના ગુણોનો કોઈ પાર નથી. આગળ કહે છે 390માં પાના ઉપર કે નાથ, તું કઈ વાતે અધૂરો છે કે આમ પરની સામે જોયા કરે છે? પર મને લાભ કરશે અથવા પર મને નુકસાન કરશે એવી આશંકા છોડી દે ભગવાન. તું સર્વભાવે પૂરો છે, જ્ઞાને પૂરો, વીર્યે પૂરો, આનંદે પૂરો, વિતરાગતાએ પૂરો, શાંતિએ પૂરો, પ્રભુતાએ પૂરો, સ્વચ્છતાએ પૂરો, એમ અનંત ગુણે તું પૂરો છે, પૂરેપૂરો પરિપૂર્ણ છો પ્રભુ. તો પછી આવા પ્રભુ સ્વરૂપનો સંગ કર્યો ને હવે આ બહારનો પરદ્રવ્યનો સંયોગ મને નુકસાન કરશે એવી આશંકા રહેવા દે ભાઈ. રાગના સંગ વિના અસંગ શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુનો સંગ કર્યો છે તો હવે આ જરી રાગ આવ્યો અને સંયોગ ઘણા આવી પડ્યા એટલે મને નુકસાન છે એમ વિચારવું રહેવા દે. કેમ કે તું તો એ સર્વનો જાણનાર છો, એનો જ્ઞાતા છો, એની તને રૂચિ નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા શુદ્ધ એક જ્ઞાયક ભાવ ચૈતન્ય મહાપ્રભુ છે, તે જેના સ્વસંવેદનમાં આવ્યો, અનુભવમાં આવ્યો, તેને કહે છે કે ભાઈ, સંયોગો ગમે તે હો, તેઓ તને નુકસાન કરશે અથવા તેનાથી તારું અહિત થશે એવી શંકા ન કર. આ પ્રમાણે પરદ્રવ્યથી પોતાનું અહિત થવાનું કે બુરું થવાનું માનવાની શંકા છે એને અહીંયા મટાડી દીધી છે. પરંતુ પરનો સંયોગ કર અને સ્વચ્છંદે તેને ભોગવ, એથી તને કાંઈ દોષ નથી એમ સ્વચ્છંદી થવાની પ્રેરણા કાંઈ અહીંયા નથી કરી. ભોગવ એમ શબ્દ લીધા છે એટલે ફરીને સ્પષ્ટતા આવી. એટલે પંડિત જયચંદજીએ એ જ્ઞાની ભોગવ એમ અર્થ કર્યો છે, પંડિત રાજમલજીએ પણ એ રીતે વાત લીધી છે, પણ એનો અર્થ શું થાય છે એ બંને પંડિતોએ બરાબર સમજાવ્યું છે અને એક જ રીતે વાત લીધી છે કે એ દ્વારા જ્ઞાનીને બંધ પડતો નથી એ વાત અહીંયા તો સમજાવી છે, અને એનાથી પરદ્રવ્યથી એના સંકિતને જ્ઞાનને કાંઈ નુકસાન થાય છે એવું જો માનવું થાય તો એ મિથ્યાત્વ છે. એટલે એવી શંકાનું સમાધાન પણ અહીંયા આપી દીધું છે. કોઈને અંદરમાં એવી શંકા થાય કે આમ થાય તો પછી, તો કે ના એમ જ્ઞાનીને કાંઈ બંધ થતો નથી, પણ ભોગવ કહ્યું છે એટલે એનો અર્થ એવો ન કરવો કે અહીંયા સ્વચ્છંદી થવાની પ્રેરણા કરી છે એમ નથી. ત્યાં તો એવો અર્થ કરવો છે કે જે સામગ્રી મળી છે, જે સામગ્રીની સાથે તું રહ્યો છો, આ શરીર મળ્યું છે અને બીજી બધી પણ સામગ્રી મળી છે, એટલે એને આહારના પણ ભાવ આવે છે, શરીર સાથે રહેવાનો એનો જે ભાવ છે એ ભાવ એ ભોગવવાનો ભાવ થઈ જાય છે. જે સામગ્રી મળી છે એ તરફ લક્ષ જાય છે એટલે એ ભાવને એને ભોગવવાના ભાવ તરીકે કહ્યું. પણ જ્ઞાનીને એમાં રૂચિ નથી, એને એમાં આનંદ નથી. શરીરના કાર્યો થાય છે, ખાવું, પહેવું, પીવું, ઉઠવું, બેસવું, આ જે કંઈ ક્રિયાઓ બધી થઈ રહી છે તો એ થાય છે, એ પણ એક પ્રકારે ભોગવવું છે. અને જ્યાં એ રહે છે, એ રાજમહેલમાં રહેતો હોય કે ઝૂંપડીમાં રહેતો હોય, પણ જ્યાં એ રહે છે એ બધું એક પ્રકારે ભોગવવું છે. પણ એ બધાથી, એ પર પદાર્થો અને એવા સંયોગોથી જ્ઞાનીને કાંઈ દોષ લાગતો નથી એ વાત અહીંયા સમજાવી છે. કેમ કે એ બધા પર પદાર્થોમાં એને રૂચિ નથી, એને એમને ભોગવવાનો ભાવ નથી. એ ભોગવાય છે પણ એને ભોગવવાનો ભાવ નથી, એમાં એ લુપ્ત થતા નથી, એમાં એને રસ નથી. દ્રષ્ટિ જો સ્વદ્રવ્યથી ખસી ગઈ અને પરદ્રવ્યથી એકપણાને પામી, એટલે કે એમાં એકત્વ કરે કે આ સારું છે, આ રાજમહેલ બરાબર સારો છે, એમાં જ મને સુખ ને શાંતિ પ્રાપ્ત થાય છે, એવી જો દ્રષ્ટિ થાય કે આ લક્ષ્મીને લીધે હું સુખી છું, એવી જો એની દ્રષ્ટિ થઈ જાય કે આ શરીર સારું છે, હું બધી વાતે તંદુરસ્ત છું અને હું આ શરીરને બરાબર તંદુરસ્ત રાખું, એવા એના ભાવ થઈ જાય, એમાં એને ઇષ્ટપણું લાગે, એમાં એને સુખ લાગે, તો સમજવું કે એને નુકસાન છે. દ્રષ્ટિ જો સ્વદ્રવ્યથી ખસી ગઈ અને પરદ્રવ્યથી એકપણાને પામી તો નુકસાન જ છે. પછી ભલે પરદ્રવ્યના સંયોગો હો કે ન હો, બાકી દ્રષ્ટિ જેની એક જ્ઞાયક ભાવ પર સ્થિર છે તેને સંયોગોના ઢગલા હોય તો એ કાંઈ નુકસાન નથી, અને જેને સંયોગો એટલા છે જ નહીં, વસ્તુઓ એટલી પ્રાપ્ત થઈ જ નથી, તે છતાંય ભોગવવાના ભાવ છે, એમાં ઇષ્ટ બુદ્ધિ છે, તો એને નુકસાન છે. સંયોગોના ઢગલા હોય અને એની રૂચિ નથી, અને એની જગ્યાએ જ્ઞાનીને એમ છે કે એ એકેય ચીજ મારી નથી, તો પછી એ ગમે તેટલી બહારની વસ્તુ હોય તેથી આત્માને શું લાભ કે નુકસાન થાય, કાંઈ થતું નથી, અને જ્ઞાની એને જ્ઞેય તરીકે માત્ર જાણે જ છે. તો આ રીતે આપણે આ કળશ 150 અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે. મૂળ તો અગાઉ ગાથા 218-19 જે વાત આવી હતી એના અનુસંધાનમાં જ કુંદકુંદાચાર્ય ભગવાન ગાથા 220, 221, 222 અને 223 કહે છે. બુજ્જાન શાપી વિવિધાની સચિત અચિત મિશ્રિતાની દ્રવ્યાણી સંખ્યસ્ય શ્વેતભાવો ન અપિ શક્યતે કૃષ્ણકઃ કર્તુમ તથા જ્ઞાનીનોપિ વિવિધાની સચિત અચિત મિશ્રિતાની દ્રવ્યાણી બુજ્જાન શાપી कि ज्ञानम न सत्यम ज्ञानता नेतुम यदा स एव शंख श्वेत स्वभाव तकम प्रहाय गच्छेत कृष्ण भाव तदा शुक्लत्वं प्रजह्यात् तथा ज्ञानपि खलु यदा ज्ञान स्वभावं तकं प्रहाय अज्ञानेन परिणतस्तदा अज्ञानता गच्छेत्। जम संख विविध सचित्त मित्र अचित्त द्रव्यो भोगवे पण शंखना शुक्लत्वने नहीं कृष्ण कोई करी सके। त्यम ज्ञानी विविध सचित्त मिस अचित्त द्रव्यो भोगवे पण ज्ञान ज्ञानी तणु नहीं अज्ञान कोई करी सके। जारे स्वयं ते शंख श्वेत स्वभाव निजनो छोड़ीने पामे स्वयं कृष्णत्व त्यारे छोड़ तो शुक्लत्वने तेम ज्ञानी पण जारे स्वयं निज छोड़ी ज्ञान स्वभाव ने अज्ञान भावे परिणमे अज्ञानता त्या रे लहे। गाथा 220-223 एना अर्थ में अहीं कहे छे के शंखस्य विविधानी सचित्त अचित्त मिश्रितानी एटले के जैम शंख अनेक प्रकारना सचित्त अचित्त अने मिश्र द्रव्याणी कुज्जानाश्य अपि एटले के ए अनेक प्रकारना सचित्त अचित्त मिश्र द्रव्यो ने भोगवे छे एटले के खाए छे। शंख अनेक प्रकारना सचित्त अचित्त मिश्र द्रव्यो ने खाए छे भोगवे छे एटले के खाए छे तो पण श्वेत भाव कृष्ण क करतु न अपी शक्यते तो पण तेनु श्वेतपणु कोई थी काळू एटले कृष्ण करी शकातु नथी। तथा नानी न अपी विविधानी सचित अचित मिश्रितानी द्रव्याणी ज्ञानस्य अपि ज्ञानम अज्ञानाता नेतुम न शक्यतम। तेम ज्ञानी पण अनेक प्रकारना सचित अचित अने मिश्र द्रव्यो ने भोगवे तो पण तेनु ज्ञान कोई थी अज्ञान करी शकातु नथी। शुं उदाहरण आप्युं शंख नुं उदाहरण आप्युं दरियामां रहेलो शंख। શંખ જે માછલી કાચબા વગેરે હોય છે એવી રીતે શંખની વાત લીધી છે। શંખ એક પ્રાણી છે દરિયાઈ પ્રાણી છે અને એ અનેક પ્રકારના સચિત અચિત દ્રવ્યોને એ ખાય છે ભોગવે છે છતાં એ એનું શ્વેત પણ ગુમાવતો નથી। એને કોઈ એ સચિત અચિત ગમે તેવા દ્રવ્યો એ ખાય છતાં પણ એ શંખને કોઈ કાળું કરી શકતું નથી। શંખ તો સફેદ જ રહે છે। શંખનો ખોરાક ગમે તે પ્રકારનો હોય એ ગમે તે પદાર્થોને ખાય સચિત અચિત મિશ્રિત પદાર્થોને ખાય ભોગવે તો પણ એનું શ્વેતપણું એ પદાર્થોને લીધે કાળું થતું નથી। આ દ્રષ્ટાંત આપ્યું અને એના ઉપરથી દ્રષ્ટાંત કહ્યું કે એવી રીતે જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન કોઈથી અજ્ઞાન કરી શકાતું નથી। આ ગાથા 220 અને 221 કહેવાયું। હવે એ પછી ગાથા 222 અને 223 કહે છે કે યદા સહ એવ શંખ તકમ શ્વેત સ્વભાવમ પ્રહાય કૃષ્ણ ભાવમ ગચ્છેત જ્યારે તે જ શંખ પોતે તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવને પામે અર્થાંત કૃષ્ણ ભાવે પરિણમે જ્યારે તે જ શંખ પોતે જાતે જ સ્વયં તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવે પરિણમે કૃષ્ણ ભાવને પામે તદા શુક્લત્વમ પ્રજહાત ત્યારે શ્વેતપણાને છોડે. જ્યારે તે શંખ પોતે તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવે પોતે પરિણમે ત્યારે તે શ્વેતપણાને છોડે, અર્થાત કાળો બને. આગળ કહે છે કે તથા ખલુ જ્ઞાની અપી યદા તકમ જ્ઞાન સ્વભાવમ, તેવી રીતે ખરેખર જ્ઞાની પણ પોતે સ્વયં જાતે જ જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડીને તકમ જ્ઞાન સ્વભાવમ પ્રહાય અજ્ઞાન એને પરિણત તદા અજ્ઞાનતા ગચ્છેત, તેવી રીતે ખરેખર જ્ઞાની પણ પોતે જ્યારે જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાનપણાને પામે. શું કહ્યું કે શંખ પોતે જાતે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણપણાને પામે છે, એટલે કે કાળાપણાને પામે છે, તો એ કાળાપણા પણ પરિણમે છે અને શ્વેતપણાને છોડે છે. તેવી રીતે જ્ઞાની પણ પોતે સ્વયં જ્યારે જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે એ અજ્ઞાનપણાને પામે, એટલે કે એને બીજો કોઈ અજ્ઞાની કરી દે એમ નહીં, બીજા કારણથી એ અજ્ઞાની થાય એમ નહીં, પોતે સ્વયં એવા અજ્ઞાનપણે થાય તો એ અજ્ઞાનપણાને પામે. આ બીજી બે ગાથાની અંદર વાત સમજાવી. પહેલા બે ગાથાની અંદર એમ કહ્યું કે એ શંખ છે એ અનેક પ્રકારના સચિત અચિત સફેદ કાળા અનેક રંગના પદાર્થો ને ભોગવે ખાય તો પણ એનું સફેદપણું શ્વેતપણું છે, એ કંઈ કોઈથી કાળું થઈ જતું નથી, કોઈ એને કાળું કરી શકતું નથી. અને તેવી રીતે જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન કંઈ અજ્ઞાન થતું નથી, એ બધા પદાર્થો એ જ્ઞાનને અજ્ઞાન કરી શકતા નથી, એ વાત લીધી. અને પછી બીજી બે ગાથામાં એમ કહ્યું કે તો એ શંખનું કાળાપણું કેવી રીતે થાય, તો કે એનું કાળાપણું એ શંખ પોતે જ કાળાપણે પરિણમે તો થાય. અને એના ઉપરથી જ્ઞાનીની વાત લીધી કે જ્ઞાની પોતે સ્વયં અજ્ઞાન ભાવે પરિણમે, અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે એ અજ્ઞાનપણાને પામે, નહીં કે એ બીજા અન્ય દ્વારા અજ્ઞાનપણાને પામે. બહુ સરસ રીતે ચાર ગાથાઓ મૂકી દીધી અને બહુ સ્પષ્ટ આત્મસ્વભાવની જ્ઞાન સ્વભાવની વાત અહીંયા કરી દીધી કે આત્મસ્વભાવ જ્ઞાન સ્વભાવ કેવો છે, એ કઈ કોઈનો કરાયો થતો નથી, કોઈનો કરાયો એવો સ્વભાવ થતો નથી, એ તો એનો મૂળ સ્વભાવ છે. અન્યના કરવા કારવવાથી એ કઈ બદલાય એવો કઈ જ્ઞાન સ્વભાવ નથી. બહુ સરસ વાત કરી છે. આત્માની વાત ચાલતી હોય ત્યારે આવી વાત આવે ત્યારે આત્મા પ્રત્યે કેટલો અહોભાવ જાગે છે. ઓહો, આવો આત્મા જ્ઞાન સ્વભાવી ભગવાન, આત્માને કોઈ અજ્ઞાન ભાવે કરી શકતું નથી. જો અજ્ઞાન ભાવે આત્મા થાય છે તો એ પોતે પોતાને કારણે થાય છે, પોતે સ્વયં એવા અજ્ઞાન ભાવે પરિણમે છે. અનાદિનો આ જીવ અજ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે એ કોઈના કારણે નથી, કોઈ એને અજ્ઞાન ભાવે પરિણમાવતું નથી ભાઈ, એ સ્વયં અજ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે. આવી વાત છે. કોઈ કર્મના ઉદયોને લીધે થઈને એ અજ્ઞાન ભાવે થાય છે એમ નથી, કોઈ પદાર્થોને ભોગવવાને કારણે કંઈ અજ્ઞાન ભાવે થાય છે એમ નથી. પદાર્થો પદાર્થોમાં રહ્યા એના પ્રત્યે એને લક્ષ જાય તો શું થઈ ગયું, લક્ષ ગયું તો ગયું, પણ એનાથી એ જુદો છે એ વાત એને ભૂલાય નહીં, એવો જો જ્ઞાની થયો છે તો એ પદાર્થો અને પદાર્થોનું ભોગવવા પણ એને શું કરવાના હતા, કાંઈ કરી શકવાના નથી. ટીકામાં અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેમ શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તો પણ તેનું શ્વેતપણું પર વડે કાળું એટલે કૃષ્ણ કરી શકાતું નથી, કારણ કે પર અર્થાત પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત અર્થાત કારણ બની શકતું નથી. પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત કારણ બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી, કારણ કે પર અર્થાત પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત કારણ થતું નથી, એમ થઈ શકતું જ નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. પરના કારણે જ્ઞાનીને બંધ થતો નથી, પરના કારણે જ્ઞાનીને અજ્ઞાન પણ આવતું નથી. વળી બીજી બે ગાથાની વાત કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે વળી જ્યારે તે જ સંઘ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થકો શ્વેત ભાવને છોડીને સ્વયં એ કૃષ્ણ ભાવે પરિણમે, શ્વેત ભાવને છોડીને સ્વયં એવો પોતે જાતે જ કૃષ્ણ ભાવે પરિણમે, ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય, અર્થાંત પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણ ભાવ રૂપ થાય, પોતાથી જ કરવામાં આવેલ એવા કાળા ભાવ રૂપે કૃષ્ણ ભાવ રૂપે એ થાય, ત્યારે કે એ સ્વયં એવ શ્વેત ભાવને છોડે. તો તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો હોય અથવા તો ના ભોગવતો હોય, પણ જ્ઞાનને છોડીને સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય, સ્વયંકૃત અજ્ઞાન થાય, પોતે એને અજ્ઞાન રૂપ કરે. માટે જ્ઞાનીને જો બંધ થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે, અર્થાંત પોતે જ અજ્ઞાનપણે પરિણમે, ત્યારે બંધ થાય છે. પણ બીજો કોઈ એને બંધ કરાવે છે એમ નથી, બીજાના કારણે, બીજાના પરિણામને કારણે જ્ઞાનીને બંધ થતો નથી. પંડિતજીએ ભાવાર્થમાં સમજાવ્યું છે કે જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી, પરંતુ જ્યારે પોતે જ કાલીમાં રૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી, પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. આમાં ચારે ગાથાને એક સાથે લઈ અને ભાવાર્થ ત્રણ લીટીમાં કહી દીધો. મૂળ વાત આટલી જ છે કે જ્ઞાની પોતે સ્વયં અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે એને બંધ પડે છે, પણ કોઈ પરદ્રવ્ય એને અજ્ઞાન રૂપ કરી દે એમ થતું નથી. જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી. જ્ઞાની ચોથા ગુણસ્થાનની દશામાં છે, સમ્યક દર્શન થયું છે અને સંસારમાં રહ્યો છે, તો આ ખાવા પીવાથી કે આ એની જે સંયોગો પ્રાપ્ત થયા છે, પુણ્યનો ખૂબ ઉદય છે, તો ઘણી સામગ્રી પ્રાપ્ત થઈ છે અને એ બધી સામગ્રી એની સમીપમાં છે, તો તેથી કંઈ એ અજ્ઞાની થઈ જાય એમ નથી. એ રાજમહેલમાં રહે છે એટલે રાજમહેલનો ઉપભોગ થયો કહેવાય, એ મિષ્ટાન સહિતના સારા જમણ જમે છે, રાજમહેલમાં રાજકુમાર થયો છે, તો એને એ સામગ્રી મળે છે, એને ખોરાક રૂપે એવું મળે છે, તો એથી કાંઈ એ અજ્ઞાની થઈ જાય છે એમ નથી. એને વાપરવા માટે જે પલંગ સૈયા જે કંઈ મળે છે એ એવું ઊંચા પ્રકારનું મળે છે અને એ એની ઉપર સૂઈ જાય છે, એ વાપરે છે, તો એટલે કંઈ એ અજ્ઞાની થઈ જાય છે એમ નથી. આપણે તીર્થંકર ભગવાનનો વિચાર કરીએ તો તીર્થંકર ભગવાનનો જીવ હજી તીર્થંકર નથી થયા, પણ જ્યારે છેલ્લો ભવ છે એ ભવમાં જન્મ લે છે તો એ રાજકુમાર તરીકે જન્મ લે છે, અને એ રાજકુમાર મોટા રાજાને ત્યાં પૂછરે છે તો કેટલાય પ્રકારની સામગ્રી એમને સહજ રીતે પ્રાપ્ત થઈ છે, પણ એ સમ્યક દ્રષ્ટિ છે, એ ક્ષાયિક સમકીતી છે, એટલે જે કંઈ ભોગની સામગ્રી પ્રાપ્ત થઈ છે અને એની સાથે રહ્યા છે, એ રાજકુમાર એની સાથે રહ્યા છે, એ ખાય છે, પીએ છે, રહે છે, બધું કરે છે, તો એથી કંઈ એમને એવા બંધ પડતા નથી. જો એમ બંધ પડે તો પછી એ ભવે મોક્ષ ક્યાંથી જાય? જેટલા તીર્થંકર થયા એ બધા રાજાના પુત્ર હતા, મહારાજાઓના પુત્ર હતા, અને કેટલાક તો પોતે ચક્રવર્તી હતા, તો કેટલી સામગ્રી પ્રાપ્ત થઈ હોય અને એ સામગ્રી સાથે જ્યાં સુધી દીક્ષા લીધી નથી ત્યાં સુધી એ રહ્યા. ઋષભદેવ ભગવાનનો વિચાર કરીએ તો 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય, અને પોતે 83 લાખ પૂર્વ સુધી તો સંસાર અવસ્થામાં રહ્યા, અને એ પણ કેવી સંસાર અવસ્થા, મોટા રાજા. હવે આવી દશામાં 83 લાખ પૂર્વ સુધી રહ્યા હોય તો બધી ભોગ સામગ્રી બધું જ હતું તે સાથે રહ્યા, તો પછી એમને કેટલો બંધ પડવો જોઈએ. 83 લાખ પૂર્વ સુધી જે સામગ્રીનો ઉપભોગ રહ્યો હોય અને જો બંધ પડે તો કેટલો બંધ પડે, તો પછી નિદ્રા કરતા એમને કેટલાય ભાવ થઈ જાય. એવું નથી ભાઈ, એમ નથી, આ સમજ જ ખોટી છે. એમને પુણ્યના ઉદયને લીધે થઈ અને એ સામગ્રી પ્રાપ્ત થઈ તો થઈ, અને એ સામગ્રીની સાથે રહ્યા એટલે એમ કહેવાયું કે એ ભોગવે છે. ઋષભદેવ ભગવાન તીર્થંકર થયા એ ભવની વાત આપણે વિચાર કરીએ તો એ 83 લાખ પૂર્વ સુધી જ્યારે સંસાર અવસ્થામાં હતા ત્યારે એ રાજમહેલમાં રહેતા હતા અને બધી જ સામગ્રીને ભોગવતા હતા, એટલે બધા જ પ્રકારના જે કંઈ ભોગ ભોગ પ્રાપ્ત થયા હતા એ એમને હતા. તો એથી કરીને એમનું જ્ઞાન, જે સમ્યક જ્ઞાન હતું, એ કંઈ હાનિ પામ્યું એમ તો થતું નથી. એ ક્ષાયિક સંકિતિ હતા તો ક્ષાયિક સંકિતિ જ રહ્યા. આ વાતને સમજવાની છે. એટલે એ ભોગવ એમ કહ્યું એટલે ભોગવવામાં કહેવાનો આશય એવો છે કે ભોગવાય છે તો ભોગવાય છે, પણ એની તરફ એનું લક્ષ નથી, એની રૂચિ નથી, એમાં એને ઇષ્ટપણું નથી, એમાં એને સારાપણું લાગતું નથી, એમાં એકત્વ નથી, એમાં મમત્વ નથી. એ સંયોગી ચીજ છે તો સંયોગી જાણે છે અને પદાર્થોને જ્ઞેય તરીકે જાણે છે. પદાર્થોમાંથી પોતાને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે એવી એમને દ્રષ્ટિ નથી, એવી એમને શ્રદ્ધા નથી, એવી એમને માન્યતા નથી. પોતાના સ્વરૂપમાંથી જ જ્ઞાન, આનંદ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે એ એમને ક્યાંય શીખવા જવાની જરૂર નથી, કેમ કે એ અનુભવ સહિત છે. એવા ઉપદેશની પણ એમને જરૂર નથી, કેમ કે એ જ્ઞાની છે એટલે એમને તો એ અનુભવ સહિત છે. પોતાના સ્વરૂપમાંથી આનંદ આવે છે, સુખ અને શાંતિ એમાંથી મળે છે, અને એમની દ્રષ્ટિ તો ત્યાં જ રહી છે. એટલે બહારમાં જે કંઈ થયું છે, બહારમાં જે કંઈ રહ્યું છે, બહારમાં જે કંઈ થઈ રહ્યું છે એની સાથે પોતે પણ રહ્યા છે, તો એથી શું એ બધું ભોગવાય છે એવું આપણને લાગે છે. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે ભોગવે તો ભોગવે, તેથી કાંઈ એને બંધ પડતો નથી. એટલે પરદ્રવ્યો ઘણા મળે તો પછી વધારે એને બંધ પડે એમ પણ નથી. એ તો દ્રષ્ટિનો વિષય છે કે દ્રષ્ટિ ક્યાં રહી છે. દ્રષ્ટિ ભગવાન આત્મા તરફ રહી હોય એને પછી આ બધી સામગ્રી શું કરે, કાંઈ કરે નહીં. બહુ સરસ વાત સમજાવી દીધી છે. ધર્મની આવી વાત ક્યાં સમજવા મળે આ કાળની અંદર, આવા પંચમકાળમાં ધર્મની સાચી વાત મળવી એ પણ મોટું પુણ્ય હોય તો મળે, નહીતર તો કાંઈ મળે નહીં. અહીંયા આપણા પુણ્યને લીધે આપણને આ બધું પ્રાપ્ત થયું છે. ગુરુદેવે આપણને આ શાસ્ત્રની સમજ આપી છે, સાચી દ્રષ્ટિ આપી છે. તો હવે આ 4 ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાર નંબર 395, ગાથા 220-223, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે, જુઓ શું કહ્યું કે કોઈ પણ પદાર્થને પરભાવ સ્વરૂપ એટલે કે જે પરદ્રવ્યનો ભાવ છે તે સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. કોઈ પણ પદાર્થ પહેલા પદાર્થને બીજો પદાર્થ બીજાના ભાવે કરે એમ શક્ય નથી. અહીં પરભાવ એટલે એકલો વિકારી ભાવ એમ નહીં, પણ કોઈ દ્રવ્ય પરદ્રવ્યના કોઈ પણ ભાવરૂપ અન્ય દ્રવ્યને કરી શકતું નથી એમ અર્થ છે. આગળ કહે છે, કોઈએ આ વાત કરી, પેલું ઉદાહરણમાં આવ્યું ને કે શંખ પરદ્રવ્યને ભોગવે ખાય, તો કોઈએ પ્રશ્ન કર્યો કે આપ કહો છો કે પરદ્રવ્યને કોઈ ભોગવે ખાય નહીં, અને પાછું કહ્યું કે ભોગવે ખાય. આપ તો એમ કહો છો કે પરદ્રવ્યને કોઈ ભોગવી શકતું જ નથી, ખાઈ શકતું નથી, અને અહીંયા તો આ ગાથામાં તો એમ વાત આવી કે શંખ પરદ્રવ્યને ભોગવે અને ખાય, તો એ ક્યાંથી આવ્યું એમ? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ અહીંયા તો એ ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું છે ને, લૌકિક દ્રષ્ટાંત છે. કેમ કે તમને લૌકિક દ્રષ્ટાંત આપીએ તો તમને સમજમાં આવે, એટલા માટે એ દ્રષ્ટાંત છે, સમજાવવા માટે દ્રષ્ટાંત છે. અને સમજાવવા માટે દ્રષ્ટાંત લીધું છે એ લૌકિક લીધું છે. અને એ ખરેખર તો વસ્તુનું સ્વરૂપ તો એમ જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ખાતું કે ભોગવતું નથી, એ વાત તો એમ જ છે. ખરેખર શંખ પરદ્રવ્યને કંઈ ખાતો નથી ને ભોગવતો નથી, એ પણ જીવ છે ને. તો જીવ અપેક્ષાએ જોઈએ તો એ જીવ જે શંખ સાથે, શંખ નામના શરીર સાથે રહેલો જીવ, એ કાંઈ કોઈને ભોગવતો નથી ને ખાતો નથી. પણ અહીંયા તો લૌકિક દ્રષ્ટાંત લીધું છે, એટલે દ્રષ્ટાંત તો સમજાવવા માટે છે. અહીંયા વાત સમજાવવી છે એટલે આ લૌકિક દ્રષ્ટાંત લીધું છે. મૂળ વાત ઉપર આવતા ગુરુદેવ સમજાવે છે કે શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તો પણ શંખનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી. શંખ ધોળો હોય ને કાળો કાદવ ખાય કે દરિયામાં કાળા જીવડા ખાય તો પણ તેથી કાંઈ તેનું શ્વેતપણું સફેદપણું પર વડે પલટી જાય એમ નથી. આ દ્રષ્ટાંત છે. અહીંયા તો સિદ્ધાંત કેવો છે કે કોઈ પણ વસ્તુને પરભાવરૂપ કરી શકતી નથી, એ સિદ્ધાંત અહીંયા તો સમજાવવો છે. એટલે કે જે સમયે જે દ્રવ્યની જે પર્યાય તેના પોતાથી થાય છે, જે સમયે જે દ્રવ્યની જે પર્યાય તેના પોતાથી થાય છે તેને કોઈ બાહ્ય નિમિત્ત આવીને ફેરવી દે એમ છે નહીં. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને તેના પોતાના ભાવને પલટીને પરભાવરૂપ કરી દે એમ નથી. તો નિમિત્ત આવીને કરે શું? નિમિત્ત આવીને કાંઈ કરતું નથી. નિમિત્ત બીજાનું શું કરે? કાંઈ કરતું નથી. ઉપાદાનનું એ શું કરવાનું હતું? કાંઈ નહીં. જે હાજર છે એને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત તરીકે જે છે ને એ પોતે પોતાનું કાર્ય કરે છે. નિમિત્ત તરીકે જે છે એ પોતે પોતાનું કાર્ય કરે છે. અને અહીંયા કાર્ય થાય છે તો એને ઉચિત નિમિત્ત તરીકે નિમિત્ત કહેવામાં આવ્યું છે. પણ એ કઈ બીજાનું કઈ કરે એમ વાત તો છે જ નહીં. એ વાતને અહીંયા ગુરુદેવે સારી રીતે સમજાવી છે કે ભાઈ નિમિત્ત બીજાનું એટલે ઉપાદાનનું શું કરે? નિમિત્ત એનું પોતાનું કરે પણ પરનું તો કાંઈ ના કરે. પણ નિમિત્ત હોય છે ને? નિમિત્ત હોય એની ક્યાં ના પાડી છે? નિમિત્ત હોય પણ તેથી શું? જે કાળે જે દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે તે દ્રવ્યની તે પર્યાય બીજા દ્રવ્યથી એટલે કે પર દ્રવ્યના ભાવથી થાય છે એમ ત્રણ કાળમાં બનતું નથી. એટલે કે નિમિત્ત દ્વારા કંઈ એનું કાર્ય થતું નથી. નિમિત્ત બીજું દ્રવ્ય છે, આ પહેલું દ્રવ્ય છે. પહેલા દ્રવ્યમાં જે પર્યાય બદલાઈ રહી છે એમાં જે કાર્ય થઈ રહ્યું છે એ પહેલા દ્રવ્યને કારણે જ છે. એ વખતે પેલું બીજું દ્રવ્ય હાજર છે તો એને નિમિત્ત કહેવામાં આવે. પણ એથી કરીને પેલું નિમિત્ત છે એ આ પહેલા દ્રવ્યમાં કંઈ કરે છે એમ નથી. ઉપાદાન તો પોતાનું હોય. કહે છે તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી. કારણ કે પર અર્થાંત પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પર ભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. પર દ્રવ્ય પહેલા દ્રવ્યને પર ભાવ સ્વરૂપ કરે એમ બની શકતું નથી. એટલે એવી રીતે એ નિમિત્ત પણ બનતું નથી. પરના ભોગ વડે આત્માનું જ્ઞાન અજ્ઞાન થાય એમ છે નહીં. કેમ કે પર દ્રવ્ય કોઈ દ્રવ્યને પર ભાવ સ્વરૂપ કરવાનું કારણ બનતું નથી. પર્યાયમાં ઉપાદાનની યુક્તા હોય તે થાય છે. જુઓ, ઉપાદાન કોનું છે? જે દ્રવ્યમાં કાર્ય થાય છે એનું ઉપાદાન છે. એ ઉપાદાન કારણ છે કેમ કે એનો એ સ્વભાવ છે, પરિણમવાનો, ને એ સ્વભાવ પ્રમાણે એનું પરિણમન થાય છે તો એ એના કારણે થાય છે, એની યોગ્યતાને કારણે થાય છે. એટલે ઉપાદાનની યોગ્યતા હોય એ પ્રમાણે પર્યાય થાય છે. પર્યાયની અંદર જે કાર્ય દેખાયું ને જે પરિણામ થયા એ ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે. અને તે વખતે પર વસ્તુ હાજર છે તો હોય એને નિમિત્ત કહેવામાં આવે. પર્યાયમાં ઉપાદાનની યોગ્યતા હોય તે થાય છે, અને ત્યારે પર વસ્તુ નિમિત્ત હો પણ તે ઉપાદાનના ભાવને કાંઈ કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. એટલે જે ઉપાદાન કારણ છે એ પ્રમાણે એની પર્યાય થાય. માટીમાંથી ઘડો બને ત્યારે માટી પોતે ઉપાદાન કારણ છે અને માટીની પર્યાય ઘડા રૂપે થાય. એ વખતે કુંભાર હાજર છે, ચાકડો હાજર છે, લાકડી હાજર છે, બધું છે, તો એ બધા નિમિત્ત છે. હવે કુંભાર જે નિમિત્ત છે તો એ કુંભારના ભાવે કઈ માટી પરિણમતી નથી. કુંભારનો ભાવ કેવો છે? કુંભારનો ભાવ કેવો છે? ચેતન ભાવ છે. એ ભાવે કઈ માટી પરિણમતી નથી. કુંભારને આત્મા તરીકે લઈએ તો, અથવા તો કુંભારના શરીરને નિમિત્ત તરીકે લઈએ તો, કઈ કુંભારના શરીર પ્રમાણે કઈ માટી પરિણમતી નથી, પણ માટી એનો જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમે છે. એટલે કે એમાં જે યોગ્યતા પડી છે ઘડારૂપ થવાની એ રૂપે પરિણમે છે. માટીમાંથી ઘડો જ થાય. માટીમાંથી કુંભારના શરીરનો કોઈ ભાગ નથી બનતો કે કઈ એમાંથી ચેતન પરિણામ થતા નથી. એટલે નિમિત્ત એને કોઈ બીજા પરિણામે કરી શકતું જ નથી. જે પરિણામ એના ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થવા યોગ્ય છે એવા જ પરિણામ થાય. માટીમાંથી ઘડો થઈ શકે પણ માટીમાંથી કુંભારનો હાથ કે પગ ન બની શકે કે એમાં કાંઈ ચેતના ના આવી જાય. આ તો બહુ સહેલાઈથી સમજાય એવું છે. પર્યાયમાં જે પર્યાય થાય એમાં ઉપાદાનની જે યોગ્યતા હોય એ રૂપે જ થવાનું થાય. પર્યાય એટલે પરિણામ જે થાય, કાર્ય થાય, તો એ કેવી રીતે કાર્ય થાય? તો ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય. ઉપાદાન ઉપાદાન શું છે? માટી છે. માટીનો જેવો સ્વભાવ છે એ પ્રમાણે એમાંથી પર્યાય થાય. માટીનો સ્વભાવ જે નથી એ પ્રમાણે એની પર્યાય થઈ શકે નહીં. માટીમાંથી હીરો ન બની શકે, માટીમાંથી હાર ન બની શકે. માટીની યોગ્યતા કેવી છે? તો કે એમાંથી ઘડો થઈ શકે, કુંડું થઈ શકે, કોળિયું થઈ શકે. એટલે ઉપાદાનની યોગ્યતા હોય એ થાય, અને એવા પરિણામ થાય છે, એવી પર્યાય થાય છે તે વખતે હાજર રહેલું નિમિત્ત હોય અને એ કાર્ય થયું છે તો એ નિમિત્તને ઉચિત નિમિત્ત કહેવાય. પણ એ વખતે કાર્ય જ ન થાય તો એને નિમિત્ત પણ કહેવાય નહીં. માટી પડી હોય, કુંભાર પણ આટા મારતો હોય, પણ ત્યારે એ કુંભારને નિમિત્ત ન કહેવાય, કેમ કે કાર્ય થતું નથી. કાર્ય જ્યારે થાય અને જે હાજર છે તેને નિમિત્ત કહેવામાં આવે છે. એટલે ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પર્યાય થાય છે. કઈ નિમિત્તની યોગ્યતા પ્રમાણે પર્યાય થતી નથી. ઉપાદાનમાં જે એવી યોગ્યતા પડી છે માટે એવી પર્યાય થાય છે. આ વાતને સમજવાની જરૂર છે. પર્યાયમાં ઉપાદાનની યોગ્યતા હોય તે થાય છે, અને અત્યારે પર વસ્તુ નિમિત્ત હો પણ તે ઉપાદાનના ભાવને કાંઈ કરે એમ ત્રણ કાળમાં બનતું નથી. ઉપાદાનના ભાવને નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે જે એનો ભાવ છે એ ભાવે જ પરિણમે, પરદ્રવ્યના ભાવે એ પરિણમે નહીં. માટી કુંભારના ભાવે થાય નહીં, માટી ચાકડાના ભાવે થાય નહીં, એની એવી પર્યાય થાય જ નહીં. માટીની પર્યાય કેવી થાય? તો કે એની જે યોગ્યતા છે, એનો જે ભાવ છે એ ભાવે જ થાય. અને એવું થઈ રહ્યું છે તો એમાં નિમિત્ત શું કરે છે? કાંઈ કરતું નથી, હાજર છે, બીજું શું છે? નિમિત્તને ઉપાદાનની કેટલી સરસ વાત ગુરુદેવે કેવી સરસ રીતે સમજાવી દીધી. તો એ પાછો કોઈને પ્રશ્ન થયો અને એને ફરી પાછો પ્રશ્ન કર્યો કે તો શું ચોખા એકલા એની મેળે ચડે છે? ઊનું પાણી જોઈએ કે ના જોઈએ? અગ્નિ હોય અને પાણી હોય તો ચોખા ચડે, બાકી ચોખા એના વગર લાખ વર્ષ પડ્યા રહે તો થોડા ચડે છે? સિદ્ધાંતને તત્વને જે સમજ્યા નથી ને એને આવી વાતો હોય છે. ગુરુદેવ શાંતિથી સમાધાન આપે છે કે ભાઈ ચોખાની ચડવાની પર્યાય છે ત્યારે તે ચડે છે, અને ત્યારે અગ્નિ અને પાણી નિમિત્ત છે, પણ કાંઈ નિમિત્ત વડે ચોખા ચડે છે એમ છે નહીં. કેમ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરી શકતું નથી. ચોખા ચડે છે તો ચોખામાંથી ભાત થાય છે, ચોખામાંથી પાણી થતું નથી, ચોખામાંથી અગ્નિ પણ થતી નથી. પેલા અગ્નિ અને પાણી જે છે નિમિત્ત છે એ ભાવે તો કાંઈ ચોખા થતા નથી. ચોખા ચડવા એવું કાર્ય થવું, ચોખા રંધાઈને ભાત બનવા એ કાર્ય થાય, એ વખતે પાણી અગ્નિ એ બધા નિમિત્ત હોય તો હોય, પણ એ કાંઈ ચોખાના ભાવને બદલી નાખે છે? ચોખાના ભાવને તો બદલતા નથી. ચોખાનો ભાવ તો એ જ રહે છે કે ચોખામાંથી ચડીને ભાત જ થાય. ચોખામાં ભાવને એ કઈ બદલી શકતા નથી, એ કઈ પાણીના ભાવે કે અગ્નિના ભાવે તો કરી શકતા નથી. તો શું થયું? શૈલીને સરળ વાત સમજાય એવી છે તો આ પાછા દલીલ કરે, પણ વગર પાણીએ તે ચડે કેવી રીતે? ભાઈ, એ એની મેળે ચડે છે જયારે એની પર્યાય બદલાવાનો સમય છે ને, જયારે એની પર્યાય બદલાય, ચોખા કડક છે એમાંથી ભાતરૂપ થવાનો એ જે સમય છે, એ સમયે એ કાર્ય થાય છે તો થાય છે, થવાનું છે, એ એની જન્મ ક્ષણ છે, એ એનો કાળ છે. એટલે એવી એ પર્યાય થાય છે, એની મેળે થાય છે, એ વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવાય છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, તેની મેળે તે ચડે છે કેમ કે તે પદાર્થ છે કે નહીં? એ પદાર્થ છે તો તેને પોતાની પર્યાય હોય કે ન હોય, દરેક દ્રવ્યને એની પર્યાય, અનંતી પર્યાય અંદરમાં ગર્ભિત પડી જ છે. અને એ એક પછી એક 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 સમયની પર્યાય ક્રમબદ્ધમાં થઈ રહી છે. એટલે પદાર્થ છે તો તેને પોતાની પર્યાય પણ હોય, અને પર્યાય પ્રતિ સમય પલટે છે કે નહીં, પર્યાય બદલાય છે કે નથી બદલાતી. એક સમય પહેલા જે અવસ્થા હતી એ બીજા સમયે નથી, ત્રીજા સમય બીજા સમયવાળી અવસ્થા નથી, અને ચોથા સમય ત્રીજા સમયની અવસ્થા નથી. દરેક સમય સમયની અવસ્થાઓ છે. એટલે પર્યાય પ્રતિ સમય પલટે છે કે નથી પલટતી? પલટે છે તો પછી પરદ્રવ્ય પલટાવી દે છે, પરદ્રવ્યને પલટાવી દે છે કે પર્યાય સ્વતંત્રપણે પલટે છે? પરદ્રવ્ય એને પલટાવી શકે નહીં, એ તો એને અડતું પણ નથી, એટલે કે એમાં વ્યાપતું પણ નથી, એમાં એ વ્યાપતું પણ નથી. અને પરદ્રવ્યની જે પર્યાય, પરદ્રવ્યની જે પર્યાય થઈ રહી છે એને માટે પરદ્રવ્ય જવાબદાર છે, પણ આ દ્રવ્ય ચોખાની જે પર્યાય થાય એને માટે પેલા પરદ્રવ્ય પાણી ને અગ્નિ ક્યાંથી જવાબદાર થાય? પાણીની પર્યાય ગરમ રૂપે થવી એ પાણીની પર્યાય થઈ, એનું કાર્ય પાણી પોતે કરશે કે પેલા ચોખાનું કામ કરવા જશે? બીજી રીતે વિચાર કરીએ તો પણ સમજાય એવું છે કે પાણીની પર્યાય ઠંડામાંથી ગરમ રૂપે થઈ એ કાર્ય એ પોતે કરી રહ્યું છે, એ ચોખાને ફેરવવા ક્યાંથી જવાનું હતું? અને એવો અવકાશ ક્યાં છે? એક સમયની પર્યાય પછી બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય, એની વચ્ચે બીજા કોઈને ઘૂસવાનો અવકાશ પણ નથી, ત્યારે પછી એ ક્યાંથી એની પર્યાયને પલટાવી દે? એટલે આ ચોખાની પર્યાય પદાર્થ છે અને એની પર્યાય થાય છે, પ્રતિ સમય એની પર્યાય પલટે છે, અને પલટે છે તો એને પરદ્રવ્ય કઈ પલટાવી દે છે એમ નથી. કોઈ પણ દ્રવ્યનો ભાવ કોઈ પરદ્રવ્ય વડે થતો નથી, કરાતો નથી. આ મૂળ સિદ્ધાંત છે. આત્માનો વિકારી કે નિર્વિકારી ભાવ જે વખતે થાય છે તે વખતે પરદ્રવ્ય વડે તે ભાવ કરી શકાય છે એમ નથી, એમ બિલકુલ નથી. આગળ કહે છે પાન નંબર 397 પર, અહીંયા બીજા પેરેગ્રાફમાં, કે ભાઈ, વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે. કોઈ પણ દ્રવ્ય એ પોતે પોતાના ભાવે પરિણમે, અન્ય ભાવે પરિણમી શકે નહીં, કેમ કે એનામાં એવા ગુણ રહેલા છે. સોનું સોનાના ભાવે પરિણમે, માટી માટી ભાવે પરિણમે. સોનું માટીરૂપ થાય નહીં, માટી સોના રૂપે થાય નહીં. જીવ જીવ ભાવે પરિણમે, જળ જળ ભાવે પરિણમે. એટલે એવા ભાવે પરિણમવાનું થાય ત્યારે એનામાં રહેલા ગુણોને કારણે એવું પરિણમન થાય. જ્યારે બીજું છે એની અંદર એ ગુણ નથી, અને એ આ પહેલા દ્રવ્યમાં વ્યાપતું પણ નથી, એટલે એ પહેલા દ્રવ્યની પર્યાયને બીજું દ્રવ્ય આવીને કરી શકે એ શક્ય જ નથી. એ મર્યાદા છે. શું મર્યાદા છે? કે એ પોતે પોતાના ભાવે જ પરિણમે, એક તો એ વાત છે, કેમ કે એનામાં એવા ગુણ છે, અને એવા પરિણમન કરાવવામાં અન્ય કોઈ કાંઈ કરી શકતું નથી, કેમ કે અન્ય એમાં પ્રવેશ પામતું નથી, એમાં વ્યાપતું નથી. વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે, પણ પરદ્રવ્ય વડે પરદ્રવ્યનો ભાવ કરાય એમ ક્યારેય ન બને. આપણે એ જ વાત કરી, કુંભાર વડે માટીની અંદર ચેતના ભરી દેવાય કે કુંભારનો હાથ જેવું કંઈક બનાવી દે, એની અંદર એવું બને નહીં. માટીની પર્યાય બદલાઈને માટી રૂપે જ થાય. એમાં કાંઈ લોહી માંસ હાડકા એવું કાંઈ અંદર ઉત્પન્ન થઈ જાય એમ બને નહીં, કે એમાં કાંઈ ચેતના ઉત્પન્ન થઈ જાય એમ બને નહીં. એટલે માટી દ્રવ્ય જે છે એ માટીના ભાવે પરિણમે અને પોતે પરિણમે. એમાં પરદ્રવ્યના ભાવે એ થાય નહીં, પરદ્રવ્ય ભાવે એ કરી શકાય જ નહીં. આ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. કેમ કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને, બીજા દ્રવ્યનો જે ભાવ છે તેને કરવાનું નિમિત્ત કારણ બની શકતું નથી. નિમિત્ત પરમાં અકિંચિત કર છે, અર્થાંત નિમિત્ત પરમાં કાંઈ પણ કરે નહીં. જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ ત્રણ કાળમાં બનતું નથી. જીવ પોતે પોતાના ચેતન ભાવે પરિણમે, એમાં પેલું જળ એને પરિણમાવે તો જીવ શું કરશે? અને જળ એ પોતે પોતાના જળ ભાવે પરિણમશે કે અહીંયા ચેતનમાં કંઈક કરી શકશે? જે એનામાં ગુણ જ નથી એ ભાવે એ ક્યાંથી પરિણમવાનું ને બીજાને પરિણમવાનું હતું? જળમાં ચેતના ગુણ નથી તો એ ચેતનની અંદર કંઈ વાપવાનું નથી અને ચેતનની અંદર કંઈ કરી શકે નહીં. પણ હાજર છે એટલે આપણે એને નિમિત્ત કારણ ક્યારેક કહીએ છીએ. કોઈક જગ્યાએ કોઈ કાર્ય થતું હોય ત્યાં એને નિમિત્ત કહેવામાં આવે. પણ એથી કરીને નિમિત્ત કાંઈ કરી દે છે એ માન્યતા મિથ્યા છે. નિમિત્ત હોય, નિમિત્તનો સ્વીકાર પણ હોય, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ માનવું એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. આ વાતને બરાબર સમજવાની છે. શું કહ્યું? કે મહાસિદ્ધાંતની આ વાત કરી છે કે નિમિત્ત પરમાં અકિંચિત કરશે એટલે પરમાં કાંઈ કરતું નથી. જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ ત્રણ કાળમાં બનતું નથી. આ મહાસિદ્ધાંત છે. હવે આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો છે કે નિયત ક્રમમાં તો નિયતવાદ થઈ જાય છે, અને હવે એ વિશે વધારે સ્પષ્ટતા આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નિમિત્ત ઉપાદાનની વાત, એના પરિણમનની વાત આવી છે એટલે ઘણી સ્પષ્ટતાઓ ગુરુદેવ કરશે, અને સાથે સાથે પાંચ સમવાયની વાત અહીંયા પણ લેશે. કેમ કે પાંચ સમવાયમાં એક નિમિત્ત પણ છે ને, કર્મના ઉદયો અથવા તો કર્મના ક્ષય એ નિમિત્ત કારણ છે, એટલે એ વાત પણ અહીંયા ફરી આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આજે આપણે સુખધામ બોલીને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જયતે પ્રણમુ પદ તે